ગાથા 99 એમાં પ્રવેશ કરતાં પહેલાં બહુ સુંદર અને ઇમ્પોર્ટન્ટ વાત ગુરુદેવે કહી કે જેમ આપણે સમજ્યા કે હું રાજુ છું એવું માનવું એ કર્મભાવ છે અને હું શુદ્ધાત્મા છું, શરીરનો સંગ છે અને આ શરીરને લોકો રાજુ બોલાવે છે એવી જાગૃતિ રાખવી એ મોક્ષભાવ છે. બહારમાં કંઈ બદલવાનું નથી, માત્ર સમજણ બદલવાની છે અને આ અજાગૃતિમાં ન ચાલી જાય એની સતત આપણો પ્રયત્ન હોવો જોઈએ. અર્થાત કન્સિસ્ટન્ટ, કન્ટિન્યુઅસ, કોન્સ્ટન્ટ અવેરનેસ, એકધારી સતત જાગૃતિ આ મોક્ષનો પંથ છે. અને અહીંયા એક બહુ જ ઇમ્પોર્ટન્ટ વાત ગુરુદેવે કીધી કે જ્ઞાની કંઈ પણ ન કરે બહારમાં, પણ અંદરમાં આવી જબરદસ્ત જાગૃતિ હોવાના કારણે તેઓ બહારમાં ગમે કરતા હોય, ખાતા પીતા ઉઠતા બેસતા, તેઓનું મોક્ષ માર્ગ પર પ્રયાણ ચાલુ જ છે. એના માટે એક દ્રષ્ટાંત આપ્યું કે કોઈ વ્યક્તિ ફ્લાઇટ પકડે કેનેડા જવા માટે, 15-16 કલાકની ફ્લાઇટ છે અને એમાં એ સૂઈ જાય, અર્થાત કંઈ જ નથી કરતા, છતાં પણ એમનું જે યાત્રા છે કેનેડા તરફની એ ચાલુ છે કે નહીં, તો કે હા ચાલુ છે. એવી રીતે જ જ્ઞાની કંઈ પણ ન કરે પણ અંતરંગમાં આ એકધારી સતત જાગૃતિ હોવાના કારણે, નિજવાસ આત્મામાં સ્થિરતા, આત્મામાં રમણતા હોવાના કારણે શું થાય છે, તો કે સતત મોક્ષ માર્ગ ઉપર ચાલી રહ્યા છે. આ વાત કરી અને પછી સંબંધ બતાવ્યો હવે આગલી ગાથા સાથે. તો આપણે જોઈએ સંબંધ. આગળ દર્શાવેલા સત્યનો વિસ્તાર કરતા હવે ગુરુ મોક્ષ ઉપાયની સૂક્ષ્મતા ઉપર પ્રકાશ પાડે છે. હવે વધુ સૂક્ષ્મતામાં જશે. મોક્ષની સાચી રીત અથવા સાચી પદ્ધતિ સમજાવતા ત્રણ ગાથાઓમાંની પહેલી ગાથા 99માં શ્રી ગુરુ શું કહે છે? જે જે કારણ બંધના તે હ બંધનો પન, તે કારણ છેદક દશા મોક્ષ પંથ ભવ અંત. જે જે કારણો છે સેના, તો કે બંધના, તેહ એટલે તે કારણો, બંધનો પંથ, પંથ એટલે માર્ગ, આ બંધનો માર્ગ છે, પંથ એટલે માર્ગ, તે કારણ છેદક દશા, છેદક એટલે નાશ કરનાર, છેક તે કારણ છેદક દશા, છેદક એટલે નાશ કરનાર, મોક્ષ પંથ, ફરી પંથ એટલે માર્ગ, તો મોક્ષ પંથ એટલે શું બનશે? મોક્ષ માર્ગ. ભવ અંત, ભવનો અંત અર્થાત જન્મ મરણનો અંત અર્થાત પરિભ્રમણનો અંત. સંક્ષિપ્ત અર્થ જોઈએ. જે જે કારણો બંધના છે તે બંધનનો માર્ગ છે, જે દશા એને દૂર કરે છે તે મુક્તિ એટલે કે મોક્ષનો માર્ગ છે, અને જન્મ મરણના ચક્રનો એટલે કે પરિભ્રમણનો અંત લાવે છે. તો આપણને ખબર છે કે આ જે ચાર ગાથા છે 98 થી લઈને 101 એમાં અવિરોધ ઉપાય બતાવ્યો છે. અવિરોધ એટલે શું? જે સર્વને સંમત હોય, બધા સ્વીકારે, પછી એ જૈન હોય, બુદ્ધ હોય, ક્રિશ્ચન હોય, ઇસ્લામ હોય, વેદાંતી હોય. એટલે સાહેબે કીધું ને કે બધા શબ્દ જુદા જુદા વાપરશે, કોઈ આત્મા કહેશે, કોઈ બ્રહ્મ કહેશે, કોઈ રૂહ કહેશે, કોઈ હોલી સ્પિરિટ કહેશે, કે વ્રેપર ભલે અલગ અલગ હોય, નામ ભલે જુદા જુદા હોય, પણ વાત એક જ, તત્વ એક જ. તો શિષ્યની જે મૂંઝવણ હતી કે હું કયો માર્ગ લઉં, એટલે આ ઘણા બધા ઉપાય દેખાય છે, ઘણા બધા માર્ગ દેખાય છે, તો મારે કયો માર્ગ લેવો, તો એના માટે આ વિતરાગનો ધર્મ કેવો છે એ સાહેબે સમજાવતા એને એક એવું સુંદર ઉપમા આપી છે. કોના જેવી? તો કે શીરાની, શીરા જેવી. કેવો શીરો? તો કે ઘીથી લથપથ. એવો શીરો કે જે આપણા મોઢા પર, મોઢામાં મૂકીએ એટલે આમ લસરી જાય. અને બે ત્રણ વાત કીધી કે આ શીરો કેવો છે, તો કે એકદમ ટેસ્ટી એટલે કે સ્વાદિષ્ટ. અને એને ઉતારવો એ એકદમ સરળ છે. એટલે વિતરાગનો ધર્મ કેવો છે? તો કે સરળ છે, સ્વાદિષ્ટ છે અને એકદમ સ્પષ્ટ છે. અને સ્પષ્ટ કહેતા કીધું, સમજાવ્યું ગુરુદેવે કે સંથારો એ સુસાઇડ નથી જ, અને સુસાઇડ હોય તો એ સંથારો નથી, એટલો સ્પષ્ટ આ વિતરાગનો માર્ગ છે. તો આમાં આ ગાથામાં પરમ કૃપાઉદેવે બંધનો માર્ગ અને મોક્ષનો માર્ગ આ બંનેની સ્પષ્ટતા અથવા તો સમજણ આપી છે. તો શું છે બંધનો માર્ગ? જે માર્ગ બંધન તરફ લઈ જાય તે બંધનો માર્ગ, અને જે માર્ગ મુક્તિ તરફ લઈ જાય તે મોક્ષનો માર્ગ. આ કોના જેવું થયું? ગુરુદેવે કીધું કે આ સુરતનો જે માર્ગ છે એ સુરત તરફ લઈ જાય, અથવા તો સુરત તરફ લઈ જાય એ સુરતનો માર્ગ. તો કે આ એકદમ સામાન્ય ન્યાય કે તર્કની વાત લાગે છે, આમાં કોઈ ઊંડું શાસ્ત્ર જ્ઞાન નથી. સાહેબે કીધું કે ના, અવશ્ય છે, ઊંડું શાસ્ત્ર જ્ઞાન આની અંદર સમાયેલું છે. એટલે વાત કેટલી સામાન્ય લાગે, આમ તર્કવાળી લાગે ને, જેમ કે નાનો બાબલો પણ સમજી શકે. કોઈ નાનો બાબલો એ ત્રણ વર્ષનો, એને એને પૂછે કે તારે ક્યાં જવું છે, તો કે મારે સીવી નથી જવું, એટલે કોર્ટરેટ વિલા નથી જવું, મારે એલીએ જવું છે, એટલે લાર્જ ઇવેન્ટ એરિયા જવું છે. તો કે જો તારે લાર્જ ઇવેન્ટ એરિયા જવું છે તો આ માર્ગ નહીં લે, આ માર્ગ સી જાય છે, સીવી જાય છે, એટલે આ તને નહીં કામનો નથી. આ તારે જો એલીએ જવું હોય તો તું આ માર્ગ પકડ. કે આટલી કોમન સેન્સ અથવા તો આટલી સિમ્પલ વાત, પણ આમાં ઊંડું શાસ્ત્ર જ્ઞાન સમાયેલું છે એ કઈ રીતે એ ગુરુદેવ આપણને સમજાવશે. પણ એક વાત, ગુરુદેવે એમની જે ખંતની એમના ખુમારીની વાત કરી હતી, અને આપણે જોઈએ છીએ કે ગુરુદેવ એમના જે અનુભવો આપણી સાથે શેર કરે છે, આપણને કહે છે, એ શેના માટે છે? કે આપણને પણ એમાંથી પ્રેરણા મળે. જેમ સાહેબે કીધું કે જ્યારે તેઓ 17 વર્ષના હતા ત્યારે આત્મસિદ્ધિ શાસ્ત્ર એમને માત્ર 14 દિવસની અંદર આખું મુખપાઠ કર્યું હતું. પણ કેવી રીતે પાછું મુખપાઠ કર્યું હતું? સાહેબ કે મારા માટે 1 to 142 એટલે આત્મસિદ્ધિની ગાથા છે. નંબરિંગ 143 પછી સ્ટાર્ટ થાય. જ્યાં ક્યાંય પણ કોક નંબર આવે એટલે સીધું અંદરમાં અનુસંધાન આત્મસિદ્ધિની ગાથા. પછી ન્યૂઝપેપરની અંદર ક્યાંક 100 લખેલું હોય તો આત્મસિદ્ધિ, રાગ દ્વેષ અજ્ઞાન તે મુખ્ય કર્મની ગ્રંથ. અને ટીવી જોતા હોય ને ક્યાંક 99 આવે તો એનાથી આ જે જે કારણ બંધના તે બંધનો પણ આ ગાથા યાદ આવે. એટલે આના ઉપરથી ગુરુદેવ આપણને ટિપ્સ આપે છે કે જો મારે પણ આપણે પણ થાય અંદરમાં કે નહીં મારે આત્મસિદ્ધિ, તો આ રીતે. અને સાહેબે કીધું ને કે કેવું એક એક કે 13 નંબર અનલકી છે જ નહીં. કેમ? કારણ કે 113મી ગાથા શેની છે? તો કે કેવળનાનું સ્વરૂપ જે છે એ સમજાવ્યું છે, છે કે નહીં? કેવલની સ્વભાવનું અખંડ વર્તે જ્ઞાન કહીએ, કેવળ જ્ઞાન તે દેહ છતાં નિર્વાણ. તો આ રીતે આપણને બહુ આમ સહેલાઈથી બધી ચાવીઓ ગુરુદેવ આપણને આપતા હોય છે. તો મોક્ષ માર્ગ સમજવો હોય તો બંધનો માર્ગ શું છે એ સમજવો, અને સિમ્પલ બંધના જે કારણો છે એને ન સેવા, એને ટાળી દેવા, તો આપણે મોક્ષ માર્ગ પર આવી શકીએ. એટલે સાહેબે કીધું ને કે કેટલું સ્પષ્ટ અને સુંદર રીતે સમજાવ્યું છે. એક દ્રષ્ટાંત વડે સમજાવ્યું કે ઘણા લોકોને પૂછે ને આપણે કે ભાઈ સુરત કઈ રીતે જવાય, તો એ નીચે ઉતરી જાય ને પછી આમ વયા જજો. એટલે સાહેબ કહે કે ભાઈ આમ વયા જજો એટલે શું? આમ ક્લિયર સમજણ આપો કે તમે નીચે ઉતરશો, પછી 2 રસ્તા આવશે, તમે આમ સામેના રસ્તે જજો, પછી ત્યાંથી તમે 3 દરવાજા રાઈટમાં લેજો, એમ રાઈટ લેફ્ટ એમ સિસ્ટમેટિક ઇન્સ્ટ્રક્શન્સ આપો. હવે આમ વયા જજો એટલે શું? હવે એના પ્રમાણે કોકવાર આપણે કોઈ વાર એવી જગ્યાએ પહોંચી જઈએ જે સુરતનો હોય. અને એટલે જ અહીંયા સાહેબે સમજાવ્યું આપણને કે પરમ કૃપાઉદેવે બહુ જ સ્પષ્ટતાપૂર્વક, બહુ જ સ્પષ્ટતા આપી છે કે આમ 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 થતું હોય તો જ તમે મોક્ષ માર્ગ ઉપર છો. અને આ ગાથાનો મહિમા સમજાવતા ગુરુદેવ શું કીધું? તત્વાર્થ સૂત્રના 2 ચેપ્ટર્સ એટલે કે 2 આખા જે વિષય હોય એ માત્ર 2 લાઇનમાં પરમ કૃપાઉદેવે સમાવી દીધા છે. કેવું છે આપણે તો આ રોજ ગાન કરતા હોઈએ, પણ હવે આપણને આનો મહિમા સમજાવશે કે આ શું એક એક ગાથાઓ છે. તો ન્યાયનો એક સામાન્ય નિયમ છે, શું? તો કે જે કોઈ તમે કારણ આપશો એ પ્રમાણે કાર્ય થશે. અથવા તો એમ લઈએ કે મારે જો આ કાર્ય જોઈતું હોય તો એવું મારે કારણ આપવું જોઈએ. ફોર એક્ઝામ્પલ, દાળને તીખી કરવી હોય તો શું કરવું, શું જોઈ? એટલે કોઈ જ આપો મરચું. સાહેબ કે મરચું નથી, મરચું દાળમાં નાખવું એ કારણ છે, તો દાળ તીખીનું કાર્ય થશે. બરાબર છે કે નહીં? એટલે એક એક કેટલી આપણી સૂક્ષ્મતાથી આપણી જાગૃતિ ગુરુદેવ કેળવે છે. આપણે શું કીધું, મરચુંથી તીખું, મરચુંથી તીખું નથી સાહેબ. કે મરચું આમ જોયા કરે તો તીખું થશે? ના, મરચું અંદર નાખ, એટલે આ કારણ આપશો નાખવાનું તો દાળ તીખી થશે, એ કાર્ય આપણને પ્રાપ્ત થશે. એટલે કેવું, આ કેટલું સિમ્પલ લાગે છે કે આમ કરશો તો આમ થશે, આ સામાન્ય નિયમ છે. આમ જાણે બાળ મંદિરની વાત, નર્સરીની વાત કરતા હોય. સાહેબે કીધું હા, મોક્ષ માર્ગ આટલો જ સરળ છે, આટલો જ સુંદર અને આટલો સરળ છે. તો આપણે શું કરીએ ખબર છે? આપણે કારણ સેવીએ. હવે આપણે થઈ કે આ ગુરુદેવ કેમ સમજાવ્યું આ કારણ કાર્ય, આ ન્યાયનો એક સામાન્ય નિયમ કેમ આપણને સમજાવે? કારણ કે આપણે ઘણી વખત એવું કરીએ છીએ, કારણ સેવીએ છીએ અને એવું કાર્ય ન થાય એવી ઈચ્છા કરીએ છીએ. રાગદ્વેષ કરીએ છીએ અને મારું પરિભ્રમણ ન થાય એવી ઈચ્છા થાય. અથવા તો કારણ ન સેવતા હોય આપણે અને આપણને એવું કાર્ય જોઈએ છે. આત્મજ્ઞાનનો કોઈ પ્રયત્ન કે પુરુષાર્થ કરવો નથી અને આપણને સમ્યક દર્શન જોઈએ, મને તો મોક્ષ જોઈએ છે. તો કે આવું શક્ય નથી. અને એટલે જ સમજાયું કે બંધન જો આપણને ન જોઈતું હોય તો એ જે બંધના કારણ છે એ ન સેવા જોઈએ. બરાબર ને? મને બંધન ન જોઈતું હોય તો બંધનના કારણ ન સેવા જોઈએ. અથવા તો આ નેગેટિવલી, આ ન સેવા જોઈએ. કાં તો પોઝિટિવલી લેવું હોય, સકારાત્મક રીતે લેવું હોય, તો આ જે બંધના કારણ છે એના વિપરીત કારણમાં જો હું જોડાઉં તો મારું બંધન ન થાય. હવે આ વાતને, આ સિદ્ધાંતને એક સિમ્પલ એક્ઝામ્પલ સાથે સમજાવ્યું. કયું એક્ઝામ્પલ? કે મને ડાયાબિટીસ છે, મને શુગરનો પ્રોબ્લેમ છે. બરાબર છે? હવે મને દાળ મીઠી જોઈએ છે, પણ મારા શરીરની અંદર શુગર ન વધે, ડાયાબિટીસ છે એટલે, તો મારે શું કરવું જોઈએ? તો કે પહેલું વસ્તુ શું છે, ક્લિયર, કે સાકર વાપરવી ન જોઈએ, સાકર ખાવી ન જોઈએ. આ નેગેટિવલી છે. પણ મારે કરવાનું શું? તો કે એક કામ કરો, શુગર ફ્રી છે ને, જેલું સ્વીટનર નાખે ને, એ તમે નાખો, જેથી કરીને તમારા શરીરની અંદર જે શુગર છે એ વધશે નહીં, તમને ડાયાબિટીસ થશે નહીં. બસ. તો બંધના જે કારણ છે એના વિપરીત કારણમાં જોડાવાથી કાર્ય થાય. વેપાર કરવો હોય કરો, પણ કર્મબંધ થવો જોઈએ નહીં. એટલે આ સમજાવતા ગુરુદેવે કહ્યું કે ગુરુ શિષ્યને જોઈ ભાર આપે છે, આગ્રહ કરે છે. શેનો આગ્રહ કરે છે? કે યુ આર હેવિંગ રેસ્ટલેસ માઇન્ડ. રેસ્ટલેસ માઇન્ડ એટલે શું? બેચેન મનનો તારો આ પ્રોબ્લેમ છે, આ વ્યાકુળતા છે, આ તને નથી જોતી. બરાબર? તો આ જો બેચેની ન જોતી હોય, વ્યાકુળતા ન જોતી હોય, તો એનું જે મૂળ કારણ છે એને પકડ. દ્રષ્ટાંત આપ્યું કે મૂળિયા જો સડેલા હોય પછી આપણે ડાળીઓમાં ગમે એટલી કાપકૂપ કરીએ કાંઈ ફરક પડવાનો નથી. એટલે મનની બેચેનીનું જે મૂળ કારણ જે છે, આજે મન જે વ્યાકુળ થઈ જાય છે, મમત્વ છે, એને શોધ, એને પકડ. હવે આપણે શું કરીએ? આપણે અરે હું ખૂબ ધ્યાન કરું, હું યોગા કરું, અરે મને આ ક્રોધનો પ્રોબ્લેમ છે પણ હું 10 કલાક સ્વાધ્યાય કરી લઉં, સેવા કરી લઉં. તો કે આના આમ કરીને હું પોતાની જાતને છેતરું છું. કેમ છેતરું છું? કારણ કે જે મૂળ કારણ જે છે, જે આત્મનિરીક્ષણ કરીને મારે પકડવાનું છે, એ હું કરતો નથી. મને ક્રોધ જાગે છે તો ક્રોધનું મૂળ કારણ શું છે, કેમ ટ્રિગર થાય છે, કેમ મને આ ક્રોધ જાગે છે, એનો જો હું પ્રયત્ન એનો મૂળ કારણ ન શોધું તો હું કઈ રીતે ટાળી શકીશ. એટલે સાહેબે કીધું, ગો બેક ટુ ધ કોઝ, મૂળ કારણને પકડો. આ જે બેડીઓ છે મૂળ કારણમાં, એ જે હું એક એક પિંજરામાં એના જે સળિયા છે એ જો મને પકડાય તો હું એનાથી મુક્ત થવાનો પ્રયત્ન કરી શકું. એટલે આપણું મન અત્યારે કેવું છે ખબર, સપડાયેલું છે. શેમાં સપડાયેલું છે? રિગ્રેટ્સ એન્ડ ડિઝાયર. રિગ્રેટ એટલે અફસોસ, ડિઝાયર એટલે ઈચ્છાઓ. જો અફસોસ શેનો છે? ભૂતકાળનો, આમ ન થયું તો સારું થાત, આમ કેમ થયું, તો ભૂતકાળનો અફસોસ. અને ભવિષ્યની આશાઓને અપેક્ષાઓ. અને આ બંનેને સંતુલન રાખવામાં, અર્થાત શું થાય છે, પુશ અને પુલ ક્રિએટ થાય છે આપણા અંતરમાં, મનમાં. પુશ એટલે ધક્કો અને પુલ એટલે ખેંચાણ. ભૂતકાળનું પુશ અને ભવિષ્યકાળનું ખેંચાણ. અને એમાં શું છે તો કે આપણું જે મન છે એ પોતાની શાંતિ છે, પોતાની સ્થિરતા છે, એ બધું ગુમાવી બેસે છે. આજે મમત્વ છે, કાલે પાછું આપણને વૈરાગ્ય જાગે, પરમ દિવસે પાછું આપણને એમ થાય કે નહીં મારે જાગૃત થવું છે, એના પછી પાછું આપણને અફસોસ થાય, એમ આપણે આની અંદર જ ફસાયેલા રહીએ છીએ, પુલ અને પુશની અંદર. પણ શું થાય છે, પવિત્રતા, સ્થિરતા, શાંતિ બધું ગુમાવી બેસે છે. એટલે સાહેબે કીધું, ભલે બધું કરો, તમે નિત્યક્રમ કરો, સ્વાધ્યાય કરો, ધ્યાન કરો. આપણે જેને પૂછે ગુરુદેવને કે હવે આ મારા મનના બેચેની માટે મારે શું કરવું, સ્વાધ્યાય કરું, ધ્યાન કરું, આ કરું, તો સાહેબજીએ બહુ સરસ કીધું કે હું તમને ગાથા 99 આપીશ. શું? જે જે કારણ બંધના છે એને ચેક કરો અને એને ટાળો. સિમ્પલ. જો મોક્ષનો પ્રયત્ન કરવો હોય, મોક્ષ પ્રાપ્ત કરવો હોય, તો એની વચ્ચે જે બાધક તત્વો આવતા હોય એનો તમે નાશ કરો, એને ટાળી દો, તો ઓટોમેટિકલી આપણે મોક્ષ માર્ગમાં આવી જશું. તો શાસ્ત્રમાં 5 કારણ બંધના બતાવ્યા છે, કર્મબંધના 5 કારણ બંધ માર્ગના બતાવ્યા છે. શું છે? પહેલું, મિથ્યાત્વ. મિથ્યાત્વ એટલે શું? ઊંધી સમજણ, ઊંધી માન્યતા, ઊંધી શ્રદ્ધા, ખોટી શ્રદ્ધા. બીજું, અવિરતિ, અર્થાત ઇન્દ્રિયોમાં સંયમ ન હોવો, વ્રત ન હોવા, તે અવિરતિ. ત્રીજું, પ્રમાદ. ચોથું, કષાય. કયા છે કષાય? ક્રોધ, માન, માયા, લોભ. પ્રમાદ એટલે ધર્મમાં અનુત્સાહ, કષાય એટલે ક્રોધ, માન, માયા, લોભ, અને યોગ એટલે મન, વચન, કાયાની પ્રવૃત્તિ. તો આ રીતે આ 5 જે છે એ બંધ કારણ બતાવ્યા છે. ફરી એક વખત બોલી જઈએ એટલે પાકું થઈ આપણું. મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય અને યોગ. તો આ જે બંધના કારણ છે એને ટાળવા હોય, એને નાશ કરવા હોય, તો શું કરવું? સિમ્પલ, એની છેદક દશા ઉત્પન્ન કરવી, અર્થાત એવા ગુણો ઉત્પન્ન કરવા. શું? તો કે મિથ્યાત્વ ટાળવું હોય તો એની છેદક દશા, એને છેદ કરવા માટે શું જોશે, એનું નાશ કરવા માટે શું જોશે? સમ્યક્ત્વ, સમ્યક દર્શન. એટલે આપણે બોલતા હોય છે ને, મને સમકી જ જોઈએ, સમકી જ જોઈએ છે, તો સમ્યક દર્શન રૂપી ગુણ ખીલશે તો મિથ્યાત્વનો નાશ પામશે. બીજું, અવિરતિ. આપણે કીધું ને સંયમ ન હોવો 5 ઇન્દ્રિયના વિષયોની અંદર, એવા બધાની અંદર, તો અવિરતિ કીધું. તો એની સામે વિરતિ શું આવશે? સિમ્પલ, વ્રત ગ્રહણ કરવા, સંયમ ગ્રહણ કરવો. અવિરતિની સામે વ્રત આવશે, વિરતિ આવશે. પ્રમાદની સામે શું આવશે? અપ્રમાદ, કન્સિસ્ટન્ટ, કોન્સ્ટન્ટ અવેરનેસ, એકધારી, સતત જાગૃતિ. અચ્છા, અહીંયા સાહેબે બહુ સુંદર એક વાત કીધી કે આપણે એમ થાય ને કે પ્રમાદ કરવો એટલે સુવાનું નહીં, સુવાનું નહીં. સાહેબે કીધું સુવાનું નહીં એમ નથી, પણ તમે જ્યારથી જાગો ત્યારથી આ જાગૃતિ હોવી જોઈએ. જે આપણે સમજાવ્યું ને, કર્મભાવ જ્ઞાન છે, મોક્ષભાવ નિજવાસ, આ જાગૃતિ આપણામાં હોવી જોઈએ. કશાય માટે શું? તો કે ક્રોધ, માન, માયાલોભ સામે શું આવશે? તો કે વિતરાગતા. પેશનની સામે ડિસ્પેશન, વિતરાગતા ઉત્પન્ન કરે. તો કશાયની છેદક દશા શું છે? તો કે વિતરાગતા. અને યોગ, યોગની છેદક દશા શું છે? અયોગ. અને એને જો આપણે જોઈ શકીએ છીએ, ગુરુદેવ આ યંગસ્ટર્સને બરોબર સમજી શકે એટલે સાહેબે કીધું કે તમને મન થાય કે ભાઈ હવે ચલો હવે 10 વાગ્યા છે, ચાલો હું થોડું કંઈક નેટફ્લિક્સમાં જોઉં, આ કરું આ કરું, કંઈક પ્રોગ્રામ જોઉં, કંઈક આ કરું, તો બધી મન વચન કાયની પ્રવૃત્તિ તમારી સ્ટાર્ટ થાય છે. પણ તમે જેમ જેમ અંતર્મુખ થશો તેમ તેમ તમારી ઈચ્છાઓ ઘટશે. હવે ઈચ્છાઓ ઘટશે તો ઓટોમેટિકલી તમને આ બધું કરવાનું મન નહીં થાય, મન વચન કાયની પ્રવૃત્તિઓ નહીં થાય, રાઈટ? તો આ રીતે ગુરુદેવે બહુ સુંદર સમજાવ્યું. તો આ જે હમણાં છેદક દશા સમજાવી, આ 5 છેદક દશા, એને શાસ્ત્રીય ભાષામાં શું કહેવાય છે? તો કે સંવર કહેવાય છે. સંવર એટલે શું? તો કે કર્મબંધનું રોકવું, અટકવું, કર્મબંધના જે કારણો છે એનો નાશ કરવો. અને એક સુંદર એક્ઝામ્પલ આવ્યું કે વાવાઝોડું આવ્યું હોય હં, અને પાણી દરવાજામાંથી આવતું હોય કે બારીમાંથી આવતું હોય, તો આપણે શું કરીએ? તરત એ બારી બંધ કરીએ, એ દરવાજો, આ દરવાજો બંધ કરવો એ સંવર. અંદર જે આવતું હોય, કર્મ જે આવતા હતા એને બંધ કરી દેવા, એને રોકી દેવા, અટકાવી દેવા. તો જે જે કારણ બંધના તેહ બંધનો પણ ફરી ગુરુદેવે આ યંગસ્ટર સમજી શકીએ એના માટે સમજાવું કે તમને મન બેચેન છે, ચંચળતા છે, એ શેના કારણે છે? તો કે એક અસંયમિત જીવન છે, કશાયવાળું જીવન છે, સંસારની બધી પ્રવૃત્તિ કરી રહ્યા છે, તો એનાથી બેચેની વધશે જ, એનાથી કર્મબંધ થશે જ. હવે શું કરવું? મારે જો આ ન કરવું હોય તો આ જે કારણો છે, અસંયમિત જીવન, કશાયવાળું જીવન, પ્રમાદવાળું જીવન, તો એ કારણોનો નાશ કરવો, એ કારણને નાશ કરશું આપણે તો શું થશે? કર્મબંધ આવવાનું અટકશે, અને કર્મબંધ અટકશે આ બે કરવાથી શું થશે? અંદરમાં ગુણોની પ્રાપ્તિ થશે, સમ્યક દર્શનની પ્રાપ્તિ થશે, મોક્ષની પ્રાપ્તિ થશે, વિતરાગતા પ્રાપ્ત થશે. તો આ રીતે ગુરુદેવે, અને મોક્ષ પ્રાપ્ત થશે એટલે શું? મોક્ષ ભાવ, મોક્ષ પંથ ભવ અંત. બહુ સુંદર સમજાવ્યું કે જેમ જેમ, એટલે સાહેબે એક્શનથી સમજાવ્યું કે જે જે કારણ બંધના, આ બધા કારણ હતા બંધના, સંસારમાં જતું હતું, બરાબર છે, તે કારણ છેદક દશા, તે બંધનો પંથ, બરાબર છે. આમ પછી સાહેબે સમજાવ્યું એક્શનથી, શું સમજાવ્યું? તે કારણ છેદક દશા, આમ આમ મોક્ષ પંથ ભવનો અંત. એટલે હવે શું થશે? તો કે ભવ અંત એટલે શું? સંસાર પરિભ્રમણ જે હતું, જન્મ મરણનું જે ચક્કર હતું, એનો શું આવશે? એનો અંત આવશે, જન્મ મરણના ચક્કરનો અંત આવશે આમ કરવાથી. આવું સુંદર આપણે સમજાવ્યું, તો ચાલો આપણે આનું ગાન કરીએ. જે જે કારણ બંધના તેહ બંધનો પન, તે કારણ છેદક દશા મોક્ષ પંથ ભવ અંત.